તારીખ 2/7/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 609 અને 610 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 354
પાછળનો હેતુ છે એ એક જ પ્રકારે છે. લોકમાં પણ એક જ હેતુ સિદ્ધ કરવા માટે અનેક પ્રકારે સમજાવવાની પદ્ધતિ છે. પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે શામ દામ અનેકવિધ પ્રકારે એક જ હેતુને સિદ્ધ કરવા માટે કહેવામાં આવે છે. એવું ચારેય યોગનો વિષય છે. દ્રવ્યાન યોગમાં તો સિદ્ધ કથન છે, ત્યાં વિપરાતાનો હેતુ ચોખ્ખે ચોખ્ખો સ્પષ્ટપણે પ્રદર્શિત કરેલો છે. કથાનુયોગમાં પણ જેની વિતરાગતા પ્રગટી છે, વિતરાગ દ્રષ્ટિ થઈ છે, એવા મહાન પુરુષો કયા કયા પ્રકારે પ્રવર્ત્યા, અનેકવિધ પ્રકારના સંયોગના કાળમાં પણ વિતરાગતાના આધારે પોતાનો વિકાસ કર્યો અને તે સિદ્ધિની પાયમાં એ જ કહેવા માંગે છે. શરણાનુયોગમાં પણ મુખ્યપણે વિતરાગતાના આચરણને જ બતાવવા માંગે છે, સાથે ગૌણપણે બાકી રહેલા રાગમાં મનસ્થાન અનુસાર કેવું આચરણ હોય, શુભાચરણ કેવું હોય એ બતાવે છે. તો પણ શુદ્ધતા અને વિતરાગતાના હેતુથી કહેવામાં શુભાચરણ બતાવ્યું છે, ત્યાં શુભાચરણ પાળવા માટે કહ્યું છે એ હેતુ નથી. એથી નીચેની કક્ષાના શુભાચરણ ન હોય એ મર્યાદા બાંધી છે. ત્યાં કર્ણાનુયોગમાં પણ સર્વ પ્રકારના સમસ્ત પ્રકારના કર્મ પ્રકૃતિના વિભાવથી વિલક્ષણ વિરુદ્ધ ભાવ વાળો વિતરાગ ભાવ છે એ બતાવવાનું પ્રયોજન છે. ચાલતા પ્રકૃતિ ભાવમાં ધર્મ માનવાની ભૂલ ન કરે. પ્રકૃતિ સ્વભાવ, જળ સ્વભાવ દોષ દોષરૂપ છે, નાગરૂપ છે, વિતરાગતાથી વિરુદ્ધ છે. હું વિરુદ્ધ પડખું બતાવીને પણ અવિરુદ્ધ સ્વભાવને બતાવવો છે. હું ચારેય યોગની વિશે વિતરાગ દેવે વિતરાગતાને સ્થાપી છે, બીજી વાત નથી કરી એમ કહું. બીજી વાત કરી હોય તો નથી કરી એમ કે છે. એ ઉપાદે છે એક જ ઉપાદે છે એમ એનો સાર છે, તાત્પર્ય છે એનો સાર એ છે. એ વિશે 85 ગાથામાં 172 ગાથામાં આચાર્ય મહારાજે કર્યો છે. મિત્રતા છે એમ કહીને હવે થોડો વિશેષ ખુલાસો વિચારવાનો. ચારેયની યુગમાં વિતરાગતા કહી છે માટે અમને કથાનું યોગ પસંદ છે. કોઈ કહે કે અમને કરુણાનું યોગનો અભ્યાસ વધારે પસંદ કરે છે. તેથી અમે કર્મગ્રંથના શાસ્ત્રો વાંચીએ છીએ, એ પણ આચાર્યોના રચેલા છે, વિતરાગની વાણી છે. પોતાની ચોક્કસ પ્રકારની રુચિ, આત્મરુચિ સિવાયની કોઈ કોઈ પ્રકારની રુચિને પોષવા માટે એનું અવલંબન લઈએ કે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગ સાથે, માટે અન્ય જે અનુયોગમાં વિશેષ રસ પડે છે તે અનુયોગનું અમે અધ્યયન કરીએ છીએ, વિશેષ અભ્યાસ રાખીએ છીએ. એ વાત કેટલી બરાબર છે, એ કોઈ ચોક્કસ પ્રકારનો શોખ કે ચોક્કસ પ્રકારની કોઈ રુચિ પૂછવા માટેનું સાધન નથી. પણ એમાં રહેલી, એમાં કહેવા ધારેલી જે વિતરાગતા છે, એ વિતરાગતાનો નિષેધ નથી જાય, એનો હેતુનો નિષેધ ન થાય, એટલી સાવધાની રાખવા જોઈએ છે. પણ એ પોતાની રુચિને વશ કહે છે કે તમે દ્રવ્યાનુયોગ સિવાય બીજા અનુયોગનું અધ્યયન કરતા નથી, સ્વાધ્યાય રાખતા નથી, માટે તમે વિતરાગ વાણીનો અનાદર કરો છો, બધે ચારે અનુયોગનો સ્વાધ્યાય તો કરવો જોઈએ. એ વાત પણ બરાબર નથી. તો બરાબર શું છે? કોઈ પણ અનુયોગ હોય એમાંથી વિતરાગતાનું પ્રયોજન પોતાને કેવી રીતે સાધ થાય છે, દ્રવ્યાનુયોગમાંથી કે કથાનુયોગમાંથી કે તરણાનુયોગમાંથી પોતાને કેવી રીતે સાધ થાય છે, એમ પોતાના પ્રયોજનને પકડીને ચાલે, એનો પક્ષ નથી. નહીતર એને કોઈને કોઈ અનુયોગનો પક્ષ છે, એ રીતે પક્ષ પણ કરવા યોગ્ય નથી. મારા પ્રયોજનનો વિષય મને ક્યાંથી મળે છે? તો ચારે અનુયોગમાંથી મળે છે, પણ દ્રવ્યાનુયોગમાંથી સિદ્ધો મળે છે, એટલો બીજા અનુયોગમાંથી નથી મળતો. એટલે જ્ઞાનની એની મહત્તા વિશેષ આખી છે. તેથી વિશેષ કરીને એનું અધ્યયન સ્વાધ્યાય કરવા યોગ્ય છે. બીજા અનુયોગમાં પણ પોતાનું પ્રયોજન ક્યાંથી સિદ્ધ થાય છે એ દ્રષ્ટિકોણ એને આવે, તો એ અનુયોગનો અભ્યાસ એને સાર્થક થાય. નહીં તો આ તો રુચિની વસેને પોતાની ચોક્કસ ખાસ રુચિને પોષવા માટે અધ્યયન કરે, અને કાં તો પોતાની અરુચિને કારણે છોડે, દ્વેષથી છોડે, બંને પ્રકાર યોગ્ય નથી. ચારેમાંથી અધ્યાત્મ કાઢવું, આત્માનો આશ્રય કેમ થાય એ પ્રયોજન છે. એ ચારે અનુયોગના એ વિષય તો છે જ, ભલે ઓછા વત્તા પ્રમાણમાં છે, સિદ્ધું અથવા આડકતરું નિર્દેશન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય છે, પણ એમાં અધ્યાત્મ તો ચારે અનુયોગમાં છે, અને એ એમાંથી કઈ ખેંચી લેવા જેવું છે, કાઢી લેવા જેવું છે, માખણ છે, એ અધ્યાત્મનો વિષય છે. અથવાનું યોગમાં એમ કાઢવું કે ભરત ચક્રવર્તીને પાટલીસ બારમાં परिग्रह देखा है वो छह खंड का परिग्रह देखा तो होता है पांचों विषयों में कोई खामी न दे पूरे पूरे सानु पोता ने खबर हुआ छता बाद में वैराग्य था इतने बढ़ो वैराग केवायेलो इतने बढ़ो आत्म ध्यान ने आत्म एकाग्रता मिलन दीक्षा अंगीकार क्या पीछे बाहरण प्रवृत्ति में आवा जीवी जिन दीक्षा अंगीकार करी नव जीवन भर पाए सातवा गुण ध्यान में बैठा सातवें गुण स्थान प्रगट थी तो ध्यान में ध्यान में श्रेणी मांगी केवल ध्यान छठे गुण स्थान आया ज नहीं कोई बाह्य व्रत समिति वृत्ति अठावीस गुण पालन कोई विधि एम परिणाम में मन वचन काया में क्रिया में भजी नहीं पीताम्बर में ये कथा है एमने तो गृहस्थ में केवल ज्ञान थी एम कहते सिद्धांत एमने पहला थाको है कि गृहस्थ ने पण केवल ज्ञान ये लोग एम स्थापित अड़ीसा भवन में हाथ में अंगूठी पड़ी गई त्यारे चक्रवर्ती था एटले दसे आंगली एमने शोभा अलंकार होय आपने एक के बे आंगली लोग पहरे थे एने दसे आंगली अलंकार होय केम के त्यां तो कई खामी नथी एक आंगली माथे मीठी पड़ी ने आंगली एड़वी लागी के आनी शोभा सोनाथी छे अलंकार थी मारी शोभा अहंकार तो मारी शोभा नहीं आते रहे दिन पंखी हूँ तो नीमित पड़ जाए सिद्ध वैराग फायतो वैराग तो भरो तो काय न जीए अंगीठी पड़ी ने काय न जीए काय न जीए एटले काय तिलतुष मात्र काय जीए खरा फक्त दीक्षा अंगीकार करे विचार में चली गया पीछे आत्मा विचार में चलता चलता केवल ज्ञान थी गया विचार थी कहीं केवल ज्ञान थे तो ध्यान थे ध्यान तो निर्विचार दशा है पर तो केवल ज्ञान ने विचार वाली दशा स्थापी है भगवान महावीर स्वामी ने समुकरण में रोग की वेदना सहन न थी रोग हल्को जाड़ा थी गया लोही जाड़ा थता था दवा लेवा मोकले से साधु ने जा तू फलाना श्रावक ने ज्या मारी दवा लिया फलानी जगह है आवश्यक नहीं सुलता श्राविका ने ज्या मारी दवा ली आओ અને તે પણ ફલાણી જગ્યાએ અહીંથી મારા કેવળ જ્ઞાનમાં દેખાય છે એ ઘરો છે અને ઘરાના નીચેના તળિયે પણ ઉપરના તળિયે ચોંટેલી રહી ગઈ છે અને એમ કહી શકે ખલાસ થઈ ગઈ છે પણ જ્યાં અહીંયા ઉપરના તળિયે ચોંટેલી છે અહીંયા સુખાડીને ઉદ્દેશિક આહાર કરે ને મુની યાચના કરે ને અને તીર્થંકર જેવી પુનની પદવી હોય ને એ યાચના કરે દવાની યાચના કરે એવું સામાન કરે સ્થાપ્યું છે કેમ કે એ ખબર નથી કે દશા કેવી હોય છે મને દશા કેવી હોય કેવી દશા કેવી હોય તીર્થંકરના પુન કેટલા હોય કે હરિયંત પરમા તો કોઈને ઉપસર્ગી પરીક્ષા હતો નથી રહેતો નથી બહારમાં દેખાયો અંદરમાં થોડોક થઈ આવી જાય એકાદશી ગુણ્યા અગિયાર પ્રકારની કર્મની પ્રકૃતિનો ઉદય થાય છે પણ એનો રસ એટલો બધો મંદ હોય છે ત્યાં આખા દરિયામાં કોઈ ઝેર નથી, તો નાખે તો પાણી ઝેર વાળું નથી, કોઈ મરતું નથી. થોડી મોહનો સદંતર અભાવ હોય છે, નિર્મોહની દશા હોય છે, એટલે પણ ત્યાં બીજો વ્યામો થાય કે ચારિત્ર મોહનો રાગ થાય ને રાગયુક્ત પ્રવૃત્તિ થાય, એમ કાંઈક ઘણા સિદ્ધાંતો નાખીને વસ્તુનું સ્વરૂપ ફેરવી નાખે. કથાનુયોગમાંથી પણ એવી રીતે વિચારતા નથી. હોય છે પણ એના ઉપર વજન દેવા જેવું નથી, કારણ કે વિચાર રહી તેવું જે ધ્યાન, એ વિચાર ઉપરનું વજન ઉઠી જાય ત્યારે થાય છે. એ વજન ઉઠાડવાના તબક્કે જેની શરૂઆત છે એ વિષયને પહેલા તો વિચાર આવે છે કે નહીં એમ કરીને વિચાર ઉપર વજન લેવા જાય, તો એને વિચાર ઉપરનું વજન ખસીને ધ્યાનમાં આવવાનો પ્રસંગ અવસર નહીં રહે. એટલે જાણવાનો વિષય છે કે પહેલા વિચાર આવે છે, એટલે જેને જે જોઈતું હોય એના જ વિચાર આવે ને, એમાં લાભો ક્યાં પડે છે? બરોબર, પૈસા જોતા આવે તો આખો બી પૈસાના વિચાર આવે, જે ચીજ જોઈતી હોય જ્યાં જવું હોય, બહારગામ જવું હોય, ફલાણે અમેરિકા જવું છે, પછી એના વિચાર આવ્યા છે. બરોબર, એ જોઈતું હોય એના વિચાર આવે છે. આત્માનો જેને અનુભવ કરવો છે ને વિચાર આત્માના આવશે, છતાં વિચાર ઉપર જેનું લક્ષ નથી ને અનુભવ ઉપર જેનું લક્ષ છે એને વિચાર છૂટશે. પણ વિચાર કરવા, વિચાર કરવા ને વિચાર તો કરું છું, પહેલા વિચાર કરવા જોઈએ, એમ જો વિચાર ઉપર વજન જશે તો નિર્વિચાર દશા નહીં આવે. એમ છે, પરિશિષ્ટમાં સુપારી શક્તિઓનું વર્ણન કર્યું છે અમૃતચંદ્ર આચાર્ય. એવી એવી અનંત શક્તિઓ છે, એ સર્વ શક્તિઓના સામાન્ય ધર્મો કેટલા છે દસ વાત લીધી છે. પ્રત્યેક શક્તિના વ્યાખ્યાનમાં આ દસે વાત ગુરુદેવના પ્રવચનમાં આવતી છે. પછી જીવત્વ શક્તિનું વર્ણન કરે, પ્રભુત્વ શક્તિનું વર્ણન કરે, સશક્ત શક્તિનું વર્ણન કરે, કરતા શક્તિનું વર્ણન કરે કે અકર્તા શક્તિનું વર્ણન કરે, કોઈ પણ શક્તિનું વર્ણન કરતા એના બધા એનું રૂપ દેખાડવા માટે, એનું સ્વરૂપ બતાવવા માટે આ દસે બોલ બધા વ્યાખ્યાન આવ્યા છે. પુસ્તકોના બે બાર પડી ગયા છે, એક આત્મપ્રસિદ્ધિ નામ છે, શરૂઆતના પ્રવચનો છુપાયેલું છે, બીજું એક આત્મવૈભવ નામ છે. છે કે આત્મામાં જે અનંત શક્તિઓ છે તેની પ્રત્યેક શક્તિ સર્વ શક્તિ અનંતમાં વ્યાપક છે. આત્મામાં એવી વિભૂત્વ શક્તિ છે, વિભૂત્વ શક્તિથી આત્મા દ્રવ્ય પર્યાયમાં વ્યાપેલો છે. એ વિભૂત્વ શક્તિ પદાર્થની વિશિષ્ટતા અને પદાર્થનો સ્વભાવ હોવાથી સર્વગુણોમાં એનું સ્વરૂપ છે, સર્વગુણોમાં એનો ધર્મ છે. જેમ ચૈતન્ય શક્તિ છે, તો એના સર્વગુણો સચેતન છે અને તે ગુણ અચેતન નથી. જેમ કે પરમાણુનું અસ્તિત્વ જળ અસ્તિત્વ છે, તે અસ્તિત્વ શક્તિ છે આત્માના. ઉત્પાદ ભાઈ ધ્રુવમય જે અસ્તિત્વ શક્તિ છે, તો જળનું જે અસ્તિત્વ છે એ જળ સ્વરૂપે છે અને ચૈતન્યનું અસ્તિત્વ છે એ ચેતન સ્વરૂપે એનું અસ્તિત્વ છે. કેમ કે એનામાં ચેતન શક્તિ છે, એટલે એ ચેતના અસ્તિત્વમાં પણ વ્યાપી છે. આમ ચેતના અસ્તિત્વમાં પણ વ્યાપી છે, તેથી એનું અસ્તિત્વ જળની જેમ જળ અસ્તિત્વ નથી પણ ચૈતન્યમય એનું અસ્તિત્વ છે. એવી જ રીતે જેમ ચેતન શક્તિ અનંત શક્તિઓમાં વ્યાપક છે, એમ પ્રત્યેક અનંત 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 અનંતમાં વ્યાપક છે. એવું જે એકત્વ છે, એવું જે આત્મત્વ છે, આમ નથી કહેતા કે અમારે આત્મીયતાનો સંબંધ નથી, એટલે શું કે એટલી આત્મીયતા છે કે અમે એકબીજા વચ્ચે કાંઈ આકરો જોતા નથી. એને આમ કેમ ભાષા વાપરી, આમ કેમ બોલ્યા, આમ કેમ વર્તન કર્યું, આત્મા કેમ લઈ ગયા, આત્મા કેમ દઈ ગયા, કાંઈ હું જોતા નથી. અમારી આત્મીયતા એવી છે, એમ નથી કહેતા. એ આત્મા એટલે અનંત શક્તિઓનું એકાત્મપણું, એવું એનો એક ધર્મ છે, એના ઉપરથી એનું નામ આત્મા પડ્યું છે. આત્મા શબ્દ ગુણવાચક છે. આત્મા એટલે અનંત અનંત ગુણોનું પ્રત્યેકમાં એક રૂપપણે જાણે વ્યાપી ગયું, બધાનું એક રૂપ થઈને એક એક ચીજ થવી, એનું નામ આત્મા છે. એવું આત્માનું સ્વરૂપ છે. એટલે એમ કહે છે કે એક એક શક્તિ એટલે પ્રત્યેક શક્તિ અનંતમાં વ્યાપક છે, અનંત અનંત શક્તિઓમાં પ્રત્યેક વ્યાપક છે. તેથી એક શક્તિ ને અનંત ગુણનું રૂપ છે. એક મુદ્દાનો વિષય લઈએ તો એ છે કે એ જ્ઞાનથી આખો આત્મા ઓળખાવાનું આ કારણ છે. આત્મા જે જ્ઞાયક છે એમાં આનંદ જન્મ રૂપ છે, એટલે જ્ઞાન શક્તિ ના પરિણામમાં અનંત જન્મ રૂપ છે. આખો આત્મા એક ચિહ્નથી જ ગ્રહણ થાય છે એનું કારણ આ છે. એમ કે જ્ઞાનમાં તો જ્ઞાન છે, જ્ઞાન તો મુખ્યપણે છે, પણ એ જ્ઞાન અનંત ગુણનું રૂપ ધારીને પ્રત્યય છે, પ્રસિદ્ધ છે. ભલે અનંત ગુણોના જુદા જુદા ચિહ્નોને જુદા જુદા રૂપો એને ન દેખાય, એટલા ભેદ ન પાડી શકે, તો એનું પ્રયોજન પણ નથી એવી રીતે જાણવાનું. અભેદપણે જાણી લે એનું પ્રયોજન. એટલે એક ઉપરથી અનંત ઓળખાઈ જાય છે. એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે, વ્યાપક છે એટલે એનું રૂપ તો હોય જ. એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. સિદ્ધિલાસમાં દીપચંદજીએ પ્રકરણ લીધું છે, એક ગુણમાં એક ગુણને અનંત ગુણનું રૂપ છે. એક ગુણ બીજા ગુણ સ્વરૂપે થતો નથી, પણ એક ગુણ બીજા અનંત ગુણનું રૂપ ધારણ કરીને રહેલો છે. આમ છે, રૂપ જુદી વસ્તુ છે, એનો સ્વભાવ જુદી વસ્તુ છે. જાણવું એનો સ્વભાવ છે, પણ સ્વચ્છત્વ અસ્તિત્વ પ્રભુત્વ વિભુત્વ એ બધું રૂપ એનામાં છે, બધું રૂપ એનામાં છે. એ રૂપે છે, એટલે આનંદ પણ એનું રૂપ છે અને શ્રદ્ધા પણ એનું રૂપ છે, એનો ગુણ નથી. જ્ઞાનમાં આનંદ ગુણ નથી, જ્ઞાનમાં શ્રદ્ધા ગુણ નથી, પણ એ બધા ગુણોનું રૂપ જ્ઞાનને છે. એટલે જેમ જીવ જેને એટલે કે સર્વજીવને જીવ માત્રને જ્યાં સુખનું અને આનંદનું પ્રયોજન છે એને જ્ઞાન સ્વભાવ આનંદ સ્વરૂપે પ્રતીતમાં આવે છે, જ્ઞાન આનંદ રૂપે જોવામાં આવે છે. એકનું જ્ઞાન કસાય રહીત અકસાય સ્વભાવે રહેલું જ્ઞાન, કસાયનું જે રૂપ દુઃખ છે એનાથી રહીત એવું જે સુખ એ રીતે જોવામાં આવે છે. એટલે અનંત જ્ઞાન જયારે એને ઓળખાય છે એ જ્ઞાન લક્ષણથી, ત્યારે એને અનંત સુખ પણ ઓળખાય છે. જે જ્ઞાનની ખાણ અને સુખની ખાણ બે એક સાથે આત્મા આવે છે, આત્મા આવે છે એટલે નજરમાં આવે છે, લક્ષ ઉપર આવે છે, પછી પરિણામને ત્યાં જતા કોણ રોકી શકે. કલ્પિત સુખ નિશ્ચય થઈ ગયો છે કે અહીંયા મારું સુખ છે કલ્પિતપણે, ત્યાં પણ જતા ઉપયોગને રોકી શકાતો નથી. તો જે અનંત સુખની ખાણ છે ત્યાં ઉપયોગને જતો કોણ રોકી શકે, અથવા એ ઉપયોગ કેટલા બળથી જાય છે કે જેથી એને રોકવો અસમર્થ છે એ વિચારવા. સ્વરૂપ જ એવું છે કે પછી સમસ્ત પરિણામ એમાં નિમગ્ન થાય, ન નિમગ્ન થાય એવું ન બને. એવો પોતે મહાન પદાર્થ છે એટલે મોહાને ધારણ કરીને સંગ્રહીને બેઠો છે કે સમસ્ત પરિણામ એમાં જ નિમગ્ન થવા લાગે છે. એની સહજ પ્રક્રિયા થવાથી એને સાધક દિશાની ઉત્તરો ઉત્તર વૃદ્ધિગતપણું થઈને પૂર્ણપણું થયા જ્ઞાન રહેતું નથી. તદ્દન સરળતાથી ખ્યાલમાં આવેલું છે, સહેલી સહેલી ખ્યાલમાં આવેલું છે. એક શક્તિ અનંતમાં વ્યાપક છે, બીજી છે કે એક શક્તિ અનંતને નિમિત પડે છે, જ્ઞાન પુરુષાર્થ થવામાં નિમિત પડે છે, જ્ઞાન શ્રદ્ધા થવામાં નિમિત પડે છે, શ્રદ્ધા જ્ઞાનને વિકસાવવામાં નિમિત પડે છે, ચારિત્રનું વૃદ્ધિ થવામાં શ્રદ્ધા નિમિત પડે છે. આપૂત લાગે છે ને શ્રદ્ધાનો એ નિમિત પણ બતાવ્યું છે. એમ પ્રત્યેક શક્તિ અનંતને નિમિત્ત છે પાછી આપસમાં. કોઈનું કાય કોઈ કામ ન કરે નિમિત્ત કોઈનું કામ કરે, જ્ઞાન જ્ઞાનનું કામ કરે, શ્રદ્ધા શ્રદ્ધાનું કામ કરે, ચારિત્ર ચારિત્રનું કામ કરે, સર્વગુણો સદાય અસહાય અને સ્વતંત્રપણે કામ કરે કોઈની સહાય લીધા વિના, તેમ છતાં એકબીજા એકબીજામાં અનંતે અનંતે નિમિત પડે છે. આવું સંપીને કામ કરે છે અનંત, કોઈ કોઈની વિરુદ્ધ જાતા છે. આપણે બધા ભેગા થઈને એકબીજાના સહકારથી આ કામ આપણે પાર પાડીએ એમ કહેશું કે નહીં. આત્માની જે સાધની સિદ્ધિ એ અનંત ગુણો ભેગા મળીને કામ કરે છે, સાથે મળીને કામ કરે છે. એ અનંત ગુણનો સમાજ છે, જેમ બહારમાં અનેક વ્યક્તિઓનો સમાજ છે, અહીંયા કહે છે કે આ અનંત ગુણોનો સમાજ છે. એટલે મુનિરાજ આ રીતે બહારના સમાજથી અલિપ્ત, મારા અનંત ગુણના સમાજમાં હું રહું છું, બીજા સમાજનું હવે મારે કામ નથી, એટલે સમાજમાં નથી રહેતા. એકલા રહે છે એ બહારની અપેક્ષા એ એકલા છે, અંદરમાં અનંત ગુણના સમાજમાં છે. એવી રીતે એક એક શક્તિ અનંતને નિમિત્ત છે, એક શક્તિ દેવગુણ પર્યાયમાં વ્યાપે છે. પ્રત્યેક શક્તિ એક એટલે પ્રત્યેક, પ્રત્યેક શક્તિ દ્રવમાં પણ વ્યાપેલી છે, ગુણમાં પણ વ્યાપેલી છે. ગુણ તો પોતે જ છે, એટલે ગુણમાં નહીં વ્યાપવાનો સવાલ નથી. પણ આખા દ્રવમાં એ ગુણ વ્યાપેલો છે અને પર્યાયમાં પણ એ વ્યાપે છે. પર્યાયમાં પ્રત્યય છે, શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ શક્તિપણે રહે છે, શક્તિ પોતાનું શક્તિપણે ગુમાવ્યા વિના અથવા એટલું ને એટલું અનંત સામર્થ્ય રાખીને વ્યક્તપણે થાય છે. એને વ્યાપે છે એમ કહેવામાં આવે. શક્તિ અનંત પર્યાયમાં વ્યાપે છે ત્યારે કે જયારે શક્તિને આવી જોવે ત્યારે. કે શું તમે રાગમાં જ વ્યાપકપણે અનુભવી રહ્યો છો? રાગમય થઈને, રાગમાં તન્મય થઈને, રાગમાં લીન થઈને વ્યાપકપણે રાગમાં શું તારો અનુભવ કરે છો? એવો તારો મિથ્યા અનુભવ દુઃખદાયક છે. એ અનુભવ સાચો નથી, મિથ્યા છે. સમીશ્વરમાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ કોઈ પાડાનું ધ્યાન કરે છે, મહિષ શબ્દ લીધો છે, સંસ્કૃત શબ્દ છે મહિષ, ગુજરાતીમાં પણ મહેશ કે છે. તો એને એવું ધ્યાન કર્યું એક માણસે, હું મોટા શિંગડા વાળો પાડો છું. કેવા છે મારા શિંગડા? કે આકાશને અડે છે, બહુ મોટા છે. પછી જોયું કે આ રૂમ માંથી હું નીકળીશ કેવી રીતે? આવડા મોટા શિંગડા વાળો હું હવે મારે બહાર કેવી રીતે જવું? એવી ઉપાધિ થઈ ગઈ. એને ગાન પણ એમ જ થાય છે, જેને મેડનેસ કહે છે, એમાં કાંઈ ને કાંઈ કલ્પના થઈ ગયેલી હોય છે કે હું આવો છું. પછી એને એ વાસ્તવિક લાગે છે અને એ પ્રકારે એની ચેષ્ટા એ કરે છે. એવું આત્માને ભૂલે ત્યારે એનું ભાન પણ છે. એ માને છે કે હું મનુષ્ય છું અને એક મનુષ્ય તરીકે એની મારી આટલી ફરજો છે. મારા માતા પિતા પ્રત્યેની આટલી ફરજ છે, મારા કુટુંબ પરિવાર પત્ની બાળકો પ્રત્યેની મારી આટલી ફરજ છે, દુકાનમાં મારી આટલી ફરજ છે, સમાજમાં મારી આટલી ફરજ છે. એને આત્મા છું એ વાત ભૂલી ગયો તો એ પ્રમાણે ચેષ્ટા કરે
છે,
કલ્પના કરે છે, પોતાની કલ્પના કરે છે. આત્મા સાધુ
બધી ફરજ આપણે રાખીએ અને પછી આત્મા સાધીએ.
આત્મા સાધવા માટે એ ફરજો મૂકી દેવી પડે એમ કહ્યું છે ને, ગૌણ કરી નાખે. પહેલા તો ગૌણ કરી નાખે, કાર્યની સિદ્ધિ મુખ્ય ગુણથી થાય છે એવું એક સૂત્ર છે. તત્વા સૂત્રની અંદર એક સૂત્ર છે, અર્પિત અનર્પિત સિદ્ધે હે, એવું એક સૂત્ર છે. અર્પિત એટલે મુખ્ય પણ અને અનર્પિત એટલે ગૌણ પણ. મુખ્ય ગૌણ કરવાથી સિદ્ધિ થાય છે, જેની પ્રાપ્તિ કરવી હોય એને મુખ્ય કર્મનો, બાકીનું બધું ગૌણ કરવું, એ પ્રકારે કાર્યની સિદ્ધિ થાય છે. એની ઉપેક્ષાથી થાય, વિષય બહો છે જરા, કેમ કે મુનિરાજ છે. મુનિરાજને મુખ્યપણે આત્મા નું આચરણ છે ને આત્મા એને મુખ્ય છે ને આત્માનું આચરણ એને મુખ્ય છે, અને પંચ મહાવ્રત આદિ નો રાગ એમને ગૌણ છે. છતાં પણ એ પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ યત્નાપૂર્વક એની પ્રવૃત્તિ મારે એમાં ભૂલ ન કરે, તો એ યત્નાથી પ્રવર્તે છે મહાવ્રત આદિ માં, છતાં ગૌણ છે કેવી રીતે લેશો? ગૌણ થાય એટલે થાય તો ભલે થાય, ન થાય કઈ નહીં એમ નહી, એવી રીતે ગૌણ નહી. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, જેની જેટલી મર્યાદા છે એટલી મર્યાદા સમજવી રહી છે એમ. ગૌણ તો મુખ્યનો અર્થ જ એ છે કે એનું લક્ષ ત્યાં કેન્દ્રિત રહ્યા કરે અને લક્ષ બહાર જાય નહીં. હવે એ કઈ શીખવું પડે એવું નથી, દુનિયાદારીમાં પૈસા મેળવવા માટે બધું એમ થાય છે કે નહીં? કોઈ પણ વ્યવહાર કરે છે એમાં જે ધનાર્થી પણ રહેલું છે એ મુખ્ય રહે છે કે નહીં? બધો હિસાબ ત્યાં સંસારી લગાવેલો છે કે આમાં પૈસાના નુકસાન કેટલું થાય ને રૂપિયાના પણ એમાં લાભ કેટલો થાય. એક જ મીટર રૂપિયાના પાયમાં માંડે, પણ આબરૂ કઈ રૂપિયાના પાયમાં જોખાતી હશે તો મારે 10 લાખ ની આબરૂ છે કેવી રીતે માંડે? વાત કઈ વ્યાજબી નથી, બધું વ્યવહારિક નથી, પણ બીજો રસ્તો જ નથી. એક સિદ્ધાંત હોય, એક માણસ સિદ્ધાંતનો ભંગ કરતો હોય તો હવે એને કેવી રીતે એનું નુકસાન ભરપાઈ કરવું? એ કાંઈ રૂપિયાના પાયમાં ભરપાઈ થાય છે? જિંદગીનો વીમો પણ રૂપિયાના પાયમાં લોકો લે છે. હું 1 કરોડ 2 કરોડ નો વીમો લીધો હોય તો જિંદગી પાછી આવી જાય પાછી? બની શકતું નથી, પણ બીજી તર નથી લોકોની પાસે, બીજી કોઈ તર નથી. એટલે બધો એક જ ટર્મ આવતા રહે, કઈ સાચું નથી. પણ એની મુખ્યતા કેટલી છે એ વાત તો એમાંથી ચોખ્ખી નીકળે છે, સિદ્ધ થાય છે કે જગતને એની મુખ્યતા કેટલી છે કે બધી વાત ત્યાં સરવાળો કરવામાં આવે છે. બધું માપ ને પલાખા સરવાળે ત્યાં લગાડવામાં આવે એની મુખ્યતાને સૂચવનારી વાત છે. ભલે ચાલે કે મુખ્યપણે ભલે ચાલે કે ગૌણપણે ભલે ચાલે, આ સવાલ છે. સર્વ પ્રવૃત્તિ મન વચન કાયાની પૂર્વ કર્મના ઉદય અનુસાર ચાલો તો ચાલો, નિર્દોષતાના મુસાફરને તો નિર્દોષતા કેમ થાય એક જ રસ્તે જવું છે,
બરાબર
સર્વકાર્યમાં એ નિર્દોષતાને મુખ્ય કરશે, કેમ કે એને નિર્દોષતાની પ્રાપ્તિ કરવી છે. કરવું છે શું આ કરવું તો એનું કઈ કરવું છે કે નહીં
જવું છે
તો પછી એને એની વિરુદ્ધ નિર્દોષતા ની વિરુદ્ધ જવું છે કે નિર્દોષતા ને અનુકૂળ થવું છે તો એને અનુકૂળ જ બધા પરિણામ થવા જોઈએ. એનું પ્રતિકૂળ પરિણામ કેમ થાય? સીધી વાત છે. બધા આગ્રહ છોડી દે જેમ તમે કહો તેમ, કેમ કે અમારે શું તો પછી કોની સાથે એને અશાંતિ થવાનું કારણ છે? હું કહું એમ મારું છોડું નહીં, નાનાની નાના નાનાની વાતમાં પણ મારી લીધી વાત મૂકું
નહીં,
તો કોઈ ની હારે મેળ પડે
નહીં.
સરળતા તો બીજી વસ્તુ છે. એક શક્તિ દ્રવગુણ પર્યાયમાં પ્રત્યેક શક્તિ આપે છે, જે પોતાના સ્વભાવને જુએ તો આખા દ્રવ્યમાં વ્યાપેલો સ્વભાવ છે એમ જોશે, અને ત્યારે એને પર્યાયમાં પણ એ વ્યાપી જશે, પ્રગટ થઈ જશે. જ્યારે પોતાના દ્રવ્યમાં પોતાનો સ્વભાવ વ્યાપેલો છે, વ્યાપક ભાવે છે એમ જોશે, ત્યારે એની પર્યાયમાં પણ એ પ્રગટપણે વ્યાપકપણે અનુભવ કરશે. ત્યારે એને જ્ઞાન થાય છે કે પ્રત્યેક શક્તિ દ્રવ ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. એક એક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંને છે. ઉપાદાન એટલે નિજ શક્તિ, ભૂતકાળી પણ નિજ શક્તિ છે અને ક્ષણિક નિજ શક્તિ પણ પોતામાં છે. ક્ષણિક એટલે પર્યાય જે ક્ષણિક પ્રત્યે છે એ પ્રગટવાની નિજ શક્તિ પણ એને પોતાના ગુણમાં જ છે, અને ત્રણેય કાળે પોતાનું સામર્થ એમને એમ રહેવું, અકબંધ રહેવું એ પણ એનામાં જ છે. એટલે પર્યાય પ્રગટાવવા માટે એને ન તો બીજા ગુણની જરૂર છે, કે ન તો બીજા દ્રવ્યની જરૂર છે, કે ન તો બીજી કોઈ પર્યાયની જરૂર છે. કોઈ પારકા દ્રવ ગુણ પર્યાયની એને જરૂર નથી, કેમ કે પ્રત્યેક ગુણમાં પ્રત્યેક શક્તિમાં ભૂતકાળી ઉપાદાન પણ છે અને ક્ષણિક ઉપાદાન પણ છે. શક્તિ પોતે ત્રિકાળી હોવા છતાં, શક્તિ પોતે ધ્રુવ હોવા છતાં ધ્રુવ ઉપાદાન પણ એનામાં છે અને ક્ષણિક ઉપાદાન પણ એનામાં છે. સ્વભાવે પોતે ધ્રુવ છે, પચાસ અને ક્ષણિક ઉપાદાન એનામાં છે. સમય સમયની જે પર્યાય થાય છે એ ગુણની અંદર સામર્થ રહેલું છે ત્યારે થાય છે. એક સર્વજ્ઞ શક્તિમાં અનંત કેવળ જ્ઞાન થવાનું સામર્થ્ય રહેલું છે, તો પ્રત્યેક સમયનું જે કેવળ જ્ઞાન એ ક્ષણિક ઉપાદાન છે, અને સર્વજ્ઞ શક્તિ અનાદિ અનંત રહી એ ધ્રુવ ઉપાદાન છે. એક શક્તિમાં ધ્રુવ ઉપાદાન પણ છે અને ક્ષણિક ઉપાદાન પણ છે, સ્વરૂપ છે. એ એક એક શક્તિમાં વ્યવહારનો અભાવ છે. આ વ્યવહારને વળગે છે ને જી, કઈક વ્યવહારથી થાય, કઈક વ્યવહારથી થાય. ભાઈ તારું સ્વરૂપ જો અને તારા સ્વરૂપનું જ્ઞાન નથી. સ્વરૂપ જ્ઞાનનો અભાવ હોવાથી તને એવો ભ્રમ થાય છે, પણ તારી શક્તિ જ એવી છે, તારામાં સામર્થ્ય જ એવું છે કે એમાં વ્યવહારનો અભાવ હોય. જેનો અભાવ છે એના એની મદદ તારે લેવી છે. શું શું છે તને એમ તને તારું સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું નથી. હું સુરતાલી શક્તિનો વિષય બહુ ચોખ્ખો કર્યો છે કે પ્રત્યેક શક્તિમાં અનંતે અનંત શક્તિઓ છે. જ્ઞાન દર્શન ચારિત્ર્ય જીવસત્વ પ્રભુત્વ અસ્તિત્વ આદિ સમસ્ત અનંત ગુણ છે. એ પોતાના પૂરા સામર્થ્યથી અસંબંધ છે. એને વ્યવહારનો અભાવ સ્વભાવે છે. આમાં કોઈ વ્યવહારથી કાર થાય એ વાત રહેતી નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. જેને આત્મજ્ઞાન થાય છે એને એ અનુભવ ગોચર થાય છે. એને એ અનુભવ ગોચર થાય છે. આનંદગીની એ વાતને એવી રીતે લીધી છે કે માખણ થાશો ગિરલા ખાયા થાશે માયા. ગગન મંડળ મેં ગોવા વિહાણી વસુધા દૂધ જમાયા. એમ કરે વસુધા એટલે અમૃત. માખણ તાસો વિરલા ખાયા થાશે બધી ઉપમાથી જ વાત કરે છે. પણ એ ગગન મંડળ એટલે આખા વિશ્વમાં જે આત્મા છે, નિરાલંબ નિરપેક્ષ તત્વ છે, એની અંદર જે આનંદ અમૃત છે વસુધા, સુધા એટલે અમૃત, આનંદ અમૃત છે, એનું જે મૂળ સ્વરૂપ છે એ તો માખણ છે. એનો આનુષંગિક વ્યવહાર છે એ છાશ છે. છાશ અને માખણ એક જ ગોરસમાંથી ઉત્પન્ન થવા હોવા થતા હોવા છતાં માખણ છે એ ગોરસનું સર્વસ્વ કસ છે ને રસ છે. છાશ છે એ રસ વિકસ વિનાની ચીજ છે, ફેંકી દેવાની ચીજ છે. કોઈ વિરલજી એ માખણ ને અંગીકાર કરે છે, બાકી મોટા ભાગનું જગત વ્યવહારની ભરમાય છે. છાશે જગ ભરમાયા કે એમાં અનેક વિધ પ્રવૃત્તિ છે. અનાદિથી જીવ રાગનો રસિયો છે અને રાગની જે પ્રવૃત્તિ છે એનો રસ ચડેલો હોવાથી એની અંદર એને એમ લાગે છે આ ઠીક થાય છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. એ બધી ભ્રમણા છે. છાશે જગભરમાયા એમ લોકો એમાં ભ્રમણામાં પડ્યા છે. એમાં કઈ માલ છે એક એક શક્તિમાં વ્યવહારનો સર્વ શક્તિઓમાં પર પ્રત્યેક શક્તિઓમાં વ્યવહારનો અભાવ છે. વ્યવહારથી નિરપેક્ષ છે પોતે જ એના અભાવ સ્વભાવે છે. પછી પોતાના સામર્થ્યને સંભાળનારો બીજાની મદદ લેતો નથી. બહારમાં લડવૈયો હોય છે ને સામે ગમે એટલા હોય, મારા કાંડાની તાકાત ઉપર મારે લડવું છે એમ જે લડનારો છે એ સામે કેટલા છે એની સામે જતો નથી. તેજ અનેકાંત છે અને તેજ શાદવાદ છે. આ અનેક અનેકાંત ને શાદવાદ આમાં ઉતાર્યા છે. શક્તિમાં અનેકાંત એટલે શું કે પોતાના સ્વરૂપે છે ને પર સ્વરૂપે નથી. પ્રત્યેક શક્તિ પોતાના ચોક્કસ ની સ્વરૂપે છે અને અન્ય સ્વરૂપે અન્યથા પ્રકારે નથી. એમ અસ્થિથી એને નાસ્તિથી એનું ચોક્કસ સ્વરૂપ પ્રકાશનું તેને અનેકાંત કહેવામાં આવે છે. અનેકાંતની આ વ્યાખ્યા છે. અસ્થિ નાસ્તિ ધર્મથી એનું ચોક્કસ સ્વરૂપ પ્રકાશનું, ચોક્કસ એની પરિસીમા એની મર્યાદા બાંધવી, એવી જે વસ્તુના અનેક ધર્મપણાની સિદ્ધિ કરવી તેને અનેકાંત કહેવામાં આવે. બારમાં પણ ઘરને ખેતરની ચતુર્સીમાં બાંધે છે કે નહીં? પૂર્વમાં આટલી હદ અમારી છે, બીજી કોઈની નથી. અહીં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચતુર્સીમામાં આટલું અમારું ચોક્કસપણે અમારું છે, બીજા કોઈનું નથી. એમાં હક હિસ્સો દર દાવો કોઈનો લાગુ પડશે? એને કાંત કરે છે કે નહીં? ભાગલા પાડે એક મકાનના એક જમીનના બે ભાઈ હોય છે, કોઈ પણ બરાબર ક્યાંય તકરાર ન કરી શકે. કોઈનો ભાઈ તકરાર ન કરી શકે ને ભાઈનો દીકરો ને દીકરાનો દીકરો ને એનો દીકરો થાય તો કોઈ તકરાર ઉઠાવી ન શકે. કેવી ભાષાનો પ્રયોગ કરે છે કે ચોખ્ખું કરવા માટે? આમ છે બીજી રીતે નથી, એમ અનેકાંત છે. શાદવાદ છે એ અનેકાંતને કહેવાનું કથન શૈલીને શાદવાદ કહે છે. અનેક અંત અંતિક ધર્મ છે, વસ્તુ પોતે જ અનેકાંત સ્વરૂપે છે, એટલે સ્વથી છે ને પરથી નથી. એનું જે વર્ણન કરનારી કથન પદ્ધતિ, વક્તૃત્વ પદ્ધતિ, એને વાદ કહેવામાં આવે છે. અને એને શાદવાદ એટલા માટે કીધો કે શાદ એટલે આ મર્યાદા, આ મર્યાદા, આ મર્યાદા, આ મર્યાદા, એવી મર્યાદા બતાવનારી જે કોઈ વાત એને શાદ પદથી કહેવામાં આવે છે. શાદનો અર્થ એટલે કોઈ એક પ્રકારે કોઈ એક મર્યાદાથી એને શાદ કહે છે. શાદવાદ પદ્ધતિ છે, જીનવાણીની કથન પદ્ધતિ એને શાદવાદની શૈલી કહેવામાં આવે છે. તે કોને કહે છે કે વસ્તુના અનેકાંત સ્વરૂપને શાદવાદ દ્વારા કહેવામાં આવે છે? તો કહે છે કે આત્માની પ્રત્યેક શક્તિ ને આત્માનું જે સ્વરૂપ છે એ અનેક ધર્મમય છે, પોતાથી છે ને પરથી નથી. એક અનેક ધર્મમયનો અર્થ એ છે કે સ્વથી છે ને પરથી નથી, અને એ જ એનો શાદવાદ છે. એમ કહેવું એ જ એનો શાદવાદ છે. એવો શાદવાદ નથી. તકરાર ને ઝઘડો થયા વિના આ ઘરમાં મારો પણ હક છે અને તમારો પણ હક છે, પછી બે લડે?
એવો શાદવાદ
નથી. એવો શાદવાદ નથી. ચોખ્ખે ચોખ્ખું વસ્તુનું સ્વરૂપ એની ચતુર્સીમા બાંધીને, એટલે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી એની મર્યાદા બાંધીને, આત્મા છે તે સ્વપણે છે ને પરપણે, તેવો અનેકાંત સ્વરૂપે આત્મા છે. છે એ પારિણામિક ભાવે છે. સાતમો બોલ છે, દસ પોઈન્ટ લીધા છે, 610 છે, એમાં 10 મુદ્દા છે. સાતમો મુદ્દો છે કે શક્તિ છે તે પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવે છે એટલે સદાય રહેવું, અનાદિ અનંત રહેવું, એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એક પદાર્થમાં આત્મા એક પદાર્થ છે, ભાવથી એના પાંચ ભાવ જોવામાં આવ્યા છે. ઉદય, ઉક્ષમ, ક્ષોક્ષમ અને ક્ષાય એ ચારેય ભાવ પર્યાયમાં ક્ષણિક ભાવે ઉત્પન્ન વ્યય થનારા, ઉત્પાદ વ્યય થનારા ભાવો છે. બીજો એક પાંચમો પારિણામિક ભાવ છે, જેનું અનાદિ અનંતપણે હોવા રૂપ સ્વભાવ છે એની વ્યાખ્યા કરી છે કે દ્રવ્ય આત્મલાભ પરિણામી કહો. દ્રવ્ય આત્મલાભ પરિણામી કહો. પરિણામી કોને કહેવો? કે જે દ્રવ્યના પોતાના આ લાભ નામ હોવા સ્વરૂપે છે, જે દ્રવ્યના સદાય હોવા સ્વરૂપે છે, ત્રણેયકાળે હોવા સ્વરૂપે છે, જેનો અલાભ કે ગેરલાભ કદી થતો નથી, એવું જે લાભ નામ પ્રાપ્ત હોવાનું જે સ્વરૂપ છે સદાય, એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ છે એ આશ્રયનો વિષય છે. પરિણામ પારિણામિક ભાવ છે એ મૂળ સ્વરૂપ છે વસ્તુનો. છવી દ્રવ્યને પારિણામિક ભાવ છે. જે અનંત ગુણનું એક રૂપ છે તે પારિણામિક ભાવરૂપ વસ્તુનું સ્વરૂપ છે, અને આત્માનું પોતાનું સ્વરૂપ છે એ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. એને પરમ પારિણામિક કહ્યો છે. બધા પારિણામિક ભાવે તો બધા છે, બધા જીવો ને બધા પુદ્ગળો ને છે એ દ્રવ્યો, પણ પોતે આત્મા છે એ પોતાને પરમ ઉપાધે હોવાથી, ભવ્યોને પરમ ઉપાધે હોવાથી, અભવ્ય તો ઉપાધે કરતો નથી, પોતાને ભવ્યને એટલે પોતાને એ પરમ પારિણામિક રૂપે છે, પરમ ઉપાધે રૂપે છે. એ જે દ્રવ્ય પરમ પારિણામિક રૂપે છે તો એની પ્રત્યેક શક્તિ પણ પારિણામિક ભાવે છે, તો આખું દ્રવ્ય પારિણામિક ભાવે છે. જો એક પણ શક્તિ અપારિણામિક ભાવે હોય તો દ્રવ્યને પારિણામિક ભાવ લાગુ પડી શકે નહીં. એટલે જો દ્રવ્ય પારિણામિક ભાવે છે, ધ્રુવ દ્રવ્ય જો પારિણામિક ભાવે છે, તો ભાગ્ય સમજાવવાની જરૂર છે કે એની પ્રત્યેક શક્તિ પણ પારિણામિક ભાવે છે. એ ધ્રુવ ઉપાદાન કહો કે પારિણામિક ભાવ પણ કહો, બે એક છે. કેટલી ચોખવટ કરી છે, કોઈ વિદ્વાન પણ શીખવા નથી ગયા ગુરુદેવ, ભણ્યા નથી શાસ્ત્રો, ભણવા માટે કોઈ વિદ્વાન નથી રાખ્યો. આ સમજાવો અહીંયા શું શબ્દ છે, શું અર્થ થાય છે, અંદરથી જ્ઞાન કરતું છે, ગુરુનો તામા છે, છતાં આત્મજ્ઞાન થયું ને આ બધા શાસ્ત્રોનો ઉકેલ દિગંબર સંપ્રદાયના વિદ્વાનો ન કરી શકાય એવો કર્યો, એ ભણાતાએ ન કરી શક્યા. 2003 સાલમાં શરૂ શેઠ હુકમી ચંડાયેલા હતા ઇન્દોરથી, ત્યારે એકો કાફલો લઈને આવેલા હતા રાજા રજવાડી ઠાકોર, વિદ્વાનો હારે લેવા હતા, રસોઈયાને નોકર ચાકર તો લાવે, છત્રી ઉપાડનારો તો લાવે, માથે તડકો ન લાગે ને છત્રી બીજો ઉપાડે, પોતે ન ઉપાડે, પંડિતો હારે લેવા. પછી મારા થયા વાત કરે તો કે હંગો હંગો શું કે છે તમે, તમે કહો છો એમ વિચક્ષણ હતા, વિદ્વાનો દલીલ કરતા હતા અને કાંતની શ્યાળતા તો કેમ નથી કે છે હંગો કે બંશીધરજી ને ઇન્દોરવાળા બંશીધરજી આ સ્થાનકવાસી માંથી આવેલા આપણા દિગંબરના નહીં અને આપણા શાસ્ત્રોમાંથી અર્થ કરે છે, આપણે ઉભા રહી જવું પડે છે અને આમ આત્મહિત થાય છે, અને બીજી રીતે અર્થ કરે તો આત્મહિત ન થાય એ સાબિત કરી દીધું. બહુ પણ મંથન કરીને કાયદું છે અનુભવથી. સર્વ ગુણો પારિણામિક ભાવે છે, કોઈ ગુણ એવો નથી કે જે પારિણામી ભાવે ન હોય, સદાય ન હોય, એકરૂપ પણ ન હોય, ધ્રુવ ન હોય, અનાદિ અનંત એવો ને એવો સદાય પારિણામી ભાવે રહેનારો પ્રત્યેક ગુણ છે. આત્મ દ્રવ પણ સ્વભાવે એવું છે.
ભગવાન જય હો, પરમ કૃપાલુ કહાન ગુરુદેવ મનો, જય હો સનાતન દિગંબર જન ધામ મનો, જય હો.